નમસ્કાર અને જ્ઞાનગોષ્ઠિમાં સ્વાગત. આજે આપણે એક એવા લેખકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેમનું નામ 20મી સદીના યુરોપ સાથે ગાઢ રીતે જોડાયેલું છે. પોલ થોમસ માન.
હા, 1875થી 1955 સુધીનું એમનું જીવન. અને માત્ર નોબેલ વિજેતા જર્મન નવલકથાકાર નહોતા, ખરું ને?
બિલકુલ નહીં, એક મહાન વિચારક પણ હતા. એમણે પોતાના સમયના જે સાંસ્કૃતિક રાજકીય વાવાઝોડા હતા એને પોતાની કલમમાં ઝીલ્યા છે. આપણો પ્રયાસ રહેશે કે એમના વિશાળ સર્જનમાંથી મુખ્ય સાર તારવી શકીએ.
ચોક્કસ. અને થોમસ માનને સમજવા એટલે એમ સમજો ને કે 19મી સદીનો જે અંત ભાગ હતો, પેલો સ્થિર કહેવાતો મધ્યમ વર્ગીય યુરોપ,
હા,
અને 20મી સદીની શરૂઆતનો જે સમય, આધુનિકતાવાદ, વિશ્વયુદ્ધો, વૈચારિક સંઘર્ષો, એ બે વચ્ચેનો સેતુ સમજવા જેવું છે.
એટલે એમની કૃતિઓ ખાલી વાર્તાઓ નથી એમ?
ના ના, એ યુરોપીય આત્માનું એક પ્રકારનું નિદાન છે કહી શકાય. 1929માં નોબેલ મળ્યો, મુખ્યત્વે બુડન બ્રુક્સ માટે, પણ એમનું મહત્વ એનાથી ઘણું વધારે છે.
સમાજ, રાજકારણ, આ બધા વચ્ચેના જે જટિલ તાણાવાણા છે એમણે જે રીતે ખોલ્યા તે આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે.
ચાલો શરૂઆત કરીએ એમના સમયના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વાતાવરણથી. કેવા જર્મનીમાં એમનો ઉછેર થયો?
જો, માનનો જન્મ 1875માં, એટલે બિસ્માર્કના નેતૃત્વ હેઠળ જર્મની એક થયું એના થોડા સમય પછી જ. આ ગ્રુંડર સાઇડ કહેવાય, એટલે સ્થાપનાનો યુગ.
અચ્છા.
ઔદ્યોગિકીકરણ, રાષ્ટ્રવાદ, જબરજસ્ત આત્મવિશ્વાસનો સમય હતો. પણ આ જે બાહ્ય ચમક હતી ને, એની નીચે વૈચારિક રીતે બહુ ઊંડી ઉથલપાથલ ચાલતી હતી.
જેમ કે,
એક તો શોપેનહાવરનો નિરાશાવાદ, અને ખાસ કરીને ફ્રેડરિક નીચસે, એમના ક્રાંતિકારી વિચારો બૌદ્ધિક વર્તુળોમાં બહુ ચર્ચાતા હતા. નીચસેએ પરંપરાગત નૈતિકતા પર સવાલ ઉઠાવ્યા અને માનવ અસ્તિત્વના જે ઊંડા અતાર્કિક પાસા છે એના તરફ ધ્યાન દોર્યું. અને આ બધા વૈચારિક પ્રવાહોની એમના પર શું અસર થઈ? તમે નીચેનો ઉલ્લેખ કર્યો, અને સાંભળ્યું છે કે વાગ્નર અને શોપનહોવર પણ એમના માટે બહુ મહત્વના હતા.
ચોક્કસ. માન પોતે જ એમને પોતાના ત્રણ તારા કહેતા. વાગ્નર પાસેથી શું શીખ્યા? તો કે સંગીતની જેમ સાહિત્યમાં લેટ મોટિફનો ઉપયોગ, પ્રતીકાત્મક પુનરાવર્તન, એના પર પછી વાત કરીશું.
હા, બરાબર.
શોપનહોવર પાસેથી મળ્યો જીવન પ્રત્યેનો થોડો નિરાશાવાદી દ્રષ્ટિકોણ, અને નીચે પાસેથી પેલો એપોલોનિયન અને ડાયોનિશિયન વચ્ચેનો સંઘર્ષ,
એટલે કે તર્ક અને આવેગ વચ્ચેનો, વ્યવસ્થા અને અરાજકતા.
બરાબર. વ્યવસ્થા વિરુદ્ધ અવ્યવસ્થા, તર્ક વિરુદ્ધ આવેગ, કલાકાર અને સમાજ વચ્ચેનો તણાવ, આ જે દ્વંદ્વ છે ને, એ એમની લગભગ બધી જ મુખ્ય કૃતિઓના કેન્દ્રમાં રહ્યો છે.
એટલે સપાટી પર જે શિસ્તબદ્ધ સમાજ દેખાતો હતો એની નીચે ધસમસતા આવેગો અને સંઘર્ષોને એ પારખી શક્યા હતા? એ સમયના સાહિત્યિક પ્રવાહોમાં એમનું સ્થાન ક્યાં હતું?
એ સમયે જુઓ, નેચરલિઝમ ચાલતું હતું, વાસ્તવિકતાનું કઠોર ચિત્રણ, પછી સિમ્બોલિઝમ પણ હતું, પ્રતીકો દ્વારા સૂક્ષ્મ ભાવોનું નિરૂપણ.
પણ આ બધાથી પ્રભાવિત તો થયા, પણ કોઈ એક વાદમાં બંધાયા નહીં. એમણે પોતાનો અલગ રસ્તો બનાવ્યો, એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ કહી શકો, જેમાં વક્રોક્તિ હોય, બૌદ્ધિક ચર્ચા હોય, પુરાકથાઓનો ઉપયોગ હોય.
જેમ્સ જોઈસ કે કાફકા જેવા આધુનિકતાવાદીઓથી અલગ રીતે,
હા, એમના જેટલા પ્રયોગશીલ નહીં. માને પરંપરાગત કથાનક શૈલી જાળવી રાખી, પણ એમાં ઊંડા મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક વિચારો વણી લીધા.
આ તો થઈ એમના સમયની વાત. હવે થોડું એમના અંગત જીવન પર નજર કરીએ, કારણ કે ઘણીવાર લેખકના અનુભવો કૃતિઓમાં દેખાય છે, નહીં?
બિલકુલ. એમનો જન્મ ઉત્તર જર્મનીના લુબેક શહેરમાં એક સંપન્ન વેપારી પરિવાર હતો. પિતા થોમસ યોહાન હેનરિચ માન એકદમ પરંપરાગત કર્તવ્યનિષ્ઠ વેપારી, ઉત્તર જર્મનીના પ્રતિષ્ઠિત બર્ગર એટલે કે નાગરિક,
વ્યવહારુ દુનિયાના પ્રતીક જેવા.
હા, જ્યારે માતા જુલિયા એ અડધા જર્મન અને અડધા બ્રાઝિલિયન પોર્ટ્યુગીઝ ક્રિઓલ વંશના, એટલે કલાત્મક, સંવેદનશીલ, દક્ષિણના ઉષ્માભર્યા આવેગશીલ સ્વભાવના પ્રતીક, આજે વિરોધાભાસી વારસો છે ને.
પિતા તરફથી બર્ગર અને માતા તરફથી કલાકાર, બરાબર. એ જ માનના વ્યક્તિત્વ અને લેખનનો મુખ્ય સંઘર્ષ બની રહ્યો.
અને આ બર્ગર વિરુદ્ધ કલાકારનો સંઘર્ષ તો એમની ઘણી કૃતિઓમાં દેખાય છે, ટોનિયો ક્રુગરમાં ખાસ કરીને.
ચોક્કસ. અને 1891માં પિતાનું મૃત્યુ થયું,
પરિવારની પેઢીનું વિસર્જન થયું. આ અનુભવ એમની પહેલી મહાન નવલકથા બુડન બ્રુક્સ માટે સીધી પ્રેરણા બન્યો,
જે 1901માં આવી.
હા, પરિવાર પછી મ્યુનિક રહેવા ગયો. મ્યુનિક વધુ કલાત્મક અને બૌદ્ધિક કેન્દ્ર હતું. ત્યાં માને લેખન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. 1905માં કાટિયા પ્રિંગશેમ સાથે લગ્ન કર્યા. એ પણ એક ધનિક બિન સાંપ્રદાયિક યહૂદી બૌદ્ધિક પરિવારમાંથી આવતા હતા.
એમને 6 સંતાનો હતા નહીં?
હા, 6 સંતાનો અને લગ્નજીવન 50 વર્ષ ટક્યું. એણે માનને ઘણી સ્થિરતા આપી. જો કે પછીથી એમની ડાયરીઓ પ્રકાશિત થઈ ત્યારે ખબર પડી કે એમનામાં દબાયેલી સમલૈંગિક વૃત્તિઓ હતી. ઘણા આંતરિક સંઘર્ષો હતા.
અને પછી એમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો, નાઝીવાદનો ઉદય અને દેશ નિકાલ.
હા, એ બહુ જ નિર્ણાયક તબક્કો હતો. જુઓ, પહેલા વિશ્વયુદ્ધ વખતે તો માન શરૂઆતમાં જર્મન રાષ્ટ્રવાદ અને સંસ્કૃતિના સમર્થક હતા.
અચ્છા.
પણ યુદ્ધના અનુભવે અને પછી વાયમાર રિપબ્લિકના ગાળાએ એમને લોકશાહીના હિમાયતી બનાવ્યા. 1930માં જ્યારે હિટલર સત્તા પર આવ્યો ત્યારે માન વિદેશ પ્રવાસ પર હતા
અને એમણે પાછા ન ફરવાનો નિર્ણય કર્યો.
બરાબર. નાજી શાસન હેઠળ જર્મની પાછા ન ગયા. એમના પુસ્તકો પર પ્રતિબંધ મુકાયો, બાળી નાખવામાં આવ્યા. પહેલા સ્વિટ્ઝરલેન્ડ ગયા, પછી 1938માં અમેરિકા.
અમેરિકામાં દેશ નિકાલ દરમિયાન એમની શું ભૂમિકા રહી?
ત્યાં તેઓ ફાસીવાદ વિરોધી જે યુરોપિયન બૌદ્ધિકો હતા એમના સમુદાયનું એક મહત્વનું કેન્દ્ર બન્યા. એમણે નાઝીવાદ વિરુદ્ધ સતત લખ્યું, ભાષણો આપ્યા. BBC રેડિયો પરથી એમનું પ્રસારણ આવતું, ડોઇચે હોરર.
જર્મન શ્રોતાઓ?
હા, એ બહુ પ્રખ્યાત હતું.
ખૂબ પ્રભાવશાળી રહ્યો. એમાં તે સીધા જર્મન નાગરિકોને સંબોધીને હિટલરના શાસનની ભયાનકતા વિશે ચેતવતા હતા. જો કે યુદ્ધ પછી અમેરિકામાં પેલો મેકકાર્થીવાદ શરૂ થયો.
હા, સામ્યવાદ વિરોધી માહોલ. એનાથી તેઓ બહુ નિરાશ થયા અને 1952માં યુરોપ પાછા ફર્યા. અંતે સ્વિટ્ઝરલેન્ડમાં સ્થાયી થયા, જ્યાં 1955માં એમનું અવસાન થયું.
ખરેખર ઇતિહાસના મોટા ફલક પર જીવાયેલું જીવન. ચાલો હવે એમની મુખ્ય કૃતિઓ તરફ વળીએ જેણે એમને અમર બનાવ્યા. બુડન બ્રુક્સથી શરૂ કરીએ, જેના માટે નોબેલ મળ્યો.
એક પરિવારનું પતન, 1901. એક મહાન કૌટુંબિક ગાથા છે. લુબેકના એક વ્યાપારી પરિવારની 4 પેઢીઓની વાત. કેવી રીતે શરૂઆતની જે વ્યાવસાયિક સફળતા છે, જીવનશક્તિ છે,
એ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે.
હા, અને એનું સ્થાન લે છે કલાત્મક સંવેદનશીલતા, માંદગી અને અંતે પતન. આ એજ બર્ગર વિરુદ્ધ કલાકાર થીમનું વિસ્તૃત ચિત્રણ છે. અને અહીં માન પેલી વાગ્નેરિયન લેટ મોટિફ તકનીકનો બહુ સુંદર ઉપયોગ કરે છે.
લેટ મોટિફ એટલે પેલું સંગીતની જેમ કોઈ ધૂન વારંવાર આવે એમ.
બરાબર. કોઈ પાત્ર, વસ્તુ કે વિચાર સાથે જોડાયેલો કોઈ ચોક્કસ શબ્દસમૂહ, પ્રતીક કે વર્ણન વારંવાર આવે, એનાથી કૃતિમાં એક સૂત્રતા અને ઊંડાણ આવે છે.
બુડન બ્રુક્સ પછી એમની સૌથી ચર્ચિત કૃતિઓમાંની એક ડેથ ઇન વેનિસ 1912માં આવેલી. પ્રમાણમાં ટૂંકી છે પણ ખૂબ જ ઘેરી અને પ્રભાવશાળી.
હા, ડેથ ઇન વેનિસ, વેનિસમાં મૃત્યુ, એને કલાત્મક માસ્ટરપીસ ગણવામાં આવે છે. ગુસ્ટાવ વોન અશનબાખ નામના એક વૃદ્ધ, અત્યંત સંયમિત, પ્રતિષ્ઠિત લેખકની વાર્તા.
જે વેનિસ જાય છે.
હા, વેનિસ જાય છે અને ત્યાં તાળઝીઓ નામના એક અત્યંત સુંદર પોલિશ કિશોરના મોહપાશમાં ફસાય છે. એ સમયે વેનિસમાં કોલેરાનો રોગચાળો ફેલાયેલો છે. આશનબાખનું આ આકર્ષણ ધીમે ધીમે ઝનૂન બને છે અને પછી એમનું નૈતિક અને માનસિક પતન થાય છે.
અહીં પેલો નીચેનો સંઘર્ષ દેખાય છે, એપોલોનિયન અને ડાયોનિશિયન.
બરાબર પકડ્યું. સંયમ વિરુદ્ધ આવેગ, વ્યવસ્થા વિરુદ્ધ અરાજકતા, સૌંદર્યનો ઘેરો નશો, આ સંઘર્ષ અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે. કલા, સૌંદર્ય, વાસના અને મૃત્યુ વચ્ચેનો જટિલ સંબંધ અહીં કેન્દ્રમાં છે.
આ કૃતિ વાંચતી વખતે ખરેખર એક અજબ પ્રકારની અસ્વસ્થતાનો અનુભવ થાય છે. આ પછી આવી એમની બીજી મહાન નવલકથા ધ મેજિક માઉન્ટેન 1924. આનું કદ અને ફલક બંને બહુ વિશાળ છે.
ધ મેજિક માઉન્ટેન, જાદુઈ પર્વત, ખરેખર મહત્વાકાંક્ષી કૃતિ છે. એ બિલ્ડિંગ્સ રોમેન છે, એટલે કે પાત્રના શિક્ષણ અને વિકાસની કથા.
એક યુવાન એન્જિનિયરની વાત છે નહીં, હાન્સ કાસ્ટોપ?
હા, એ પોતાના પિતરાઈ ભાઈને મળવા સ્વિસ આલ્પ્સમાં એક TB સેનેટોરિયમમાં જાય છે. ખાલી 3 અઠવાડિયા માટે, પણ 7 વર્ષ સુધી ત્યાં જ ફસાઈ જાય છે.
ઓહ!
અને આ સેનેટોરિયમ છે ને, એ પહેલા વિશ્વયુદ્ધ પહેલાના યુરોપનું રૂપક બની જાય છે. એક બંધિયાર દુનિયા જ્યાં સમય જાણે થીજી ગયો છે, અને ત્યાં યુરોપના અલગ અલગ વૈચારિક પ્રવાહોના પ્રતિનિધિઓ,
જેમ કે પેલો માનવતાવાદી સેન્ટેમ્બ્રીની અને કટ્ટર નાફ્તા,
બરાબર, એમની વચ્ચે લાંબી દાર્શનિક ચર્ચાઓ ચાલે છે. આ નવલકથા સમય, માંદગી, મૃત્યુ, પ્રેમ અને યુરોપીય સંસ્કૃતિની સ્થિતિ પર ઊંડું ચિંતન કરે છે.
એટલે સેનેટોરિયમ ખાલી માંદા લોકો માટેની જગ્યા નથી, પણ જાણે યુરોપના બૌદ્ધિક અને આત્મિક રોગનું પ્રતીક છે. દેશનિકાલ દરમિયાન એમણે જોસેફ એન્ડ હિઝ બ્રધર્સ જેવી કૃતિ રચી. એનો શું હેતુ હતો?
જોસેફ એન્ડ હિઝ બ્રધર્સ 1933-1943 દરમિયાન 4 ભાગમાં લખાઈ બાઇબલની ઉત્પત્તિની કથા પર આધારિત છે, પણ એનો મુખ્ય હેતુ હતો નાઝી બર્બરતાનો જવાબ આપવો.
નાઝીઓ જે રીતે પૌરાણિક કથાઓનો દુરુપયોગ કરતા હતા એના વિરોધમાં.
ચોક્કસ. માને અહીં બાઇબલની કથાને આધુનિક મનોવિજ્ઞાન અને માનવતાવાદી દ્રષ્ટિકોણથી રજૂ કરી. એમણે બતાવ્યું કે પુરાકથાઓનો ઉપયોગ માનવતાને જોડવા માટે થઈ શકે, વિનાશ માટે નહીં. જોસેફનું પાત્ર અહીં એક કલાકાર અને સંસ્કૃતિના સેતુ જેવું બને છે.
અને પછી યુદ્ધ પછી તરત આવી ડોક્ટર ફાઉસ્ટસ 1947. આ કૃતિને એમની સૌથી જટિલ અને કદાચ સૌથી મહત્વની કૃતિ ગણવામાં આવે છે, ખાસ કરીને જર્મનીના ઇતિહાસના સંદર્ભમાં.
હા, ડોક્ટર ફાઉસ્ટસ એ થોમસ માનનું જર્મન સંસ્કૃતિ અને નાઝીવાદ સાથેનું સીધું અને પીડાદાયક સમાધાન છે. એડ્રિયન લેવરકુન નામના એક કાલ્પનિક પ્રતિભાશાળી પણ અત્યંત મહત્વાકાંક્ષી સંગીતકારની વાર્તા,
જે શૈતાન સાથે સોદો કરે છે.
હા, સંગીતમાં અદ્વિતીય સફળતા મેળવવા માટે શૈતાન સાથે સોદો કરે છે. 24 વર્ષની પ્રતિભા મળે, પણ બદલામાં પ્રેમ કરવાની ક્ષમતા ગુમાવે છે અને અંતે પાગલપણ અને નરકમાં ધકેલાય છે. આ સ્પષ્ટપણે નાઝીવાદ હેઠળ જર્મનીએ જે આત્માનો સોદો કર્યો એનું રૂપક છે.
એટલે માન અહીં એક ભયાવહ પ્રશ્ન પૂછી રહ્યા છે.
હા,
કે શું ઉચ્ચ કલા અને સંસ્કૃતિ પણ નૈતિક ભ્રષ્ટાચાર અને બર્બરતા તરફ દોરી જઈ શકે છે?
અને લેવરકુહના સંગીતનું વર્ણન કરવા માટે માને પેલા પ્રખ્યાત ફિલોસોફર થિયોડોર એડોર્નોની મદદ લીધી હતી.
અચ્છા.
શોઇનબર્ગની પેલી 12 સ્વર પદ્ધતિ સમજવા માટે.
બરાબર.
એડોર્નોએ એમને સમજાવ્યું હતું.
એટલે આ કૃતિ માત્ર જર્મની વિશે નથી, પણ કલા અને નૈતિકતા વચ્ચેના શાશ્વત સંઘર્ષ વિશે પણ છે. એમની છેલ્લી મોટી કૃતિ કન્ફેશન્સ ઓફ ફેલિક્સ ક્રુલ એ થોડી અલગ મિજાજની લાગે છે.
હા, કન્ફેશન્સ ઓફ ફેલિક્સ ક્રુલ કોન્ફિડન્સ મેન 1954 આવી, પણ અપૂર્ણ રહી. એ ડોક્ટર ફોસ્ટસના ઘેરા વાતાવરણથી એકદમ અલગ છે. હળવી, રમૂજી, પિકરેસ્ક શૈલીની નવલકથા છે.
પિકરેસ્ક એટલે પેલી ઠગ કે બદમાશના જીવનની કથા?
હા, ફેલિક્સ ક્રુલ એક મોહક ઠગ છે. પોતાની વાકછટા અને દેખાવથી સમાજમાં ઉપર ચડે છે. આ કૃતિ ઓળખ, વાસ્તવિકતા અને ભ્રમ, સામાજિક ઢોંગ, આ બધા પર વ્યંગ કરે છે. કદાચ જીવનના અંતભાગમાં માનનો હળવાશ તરફ પાછા ફરવાનો પ્રયાસ હતો.
આટલી વિશાળ અને વૈવિધ્યસભર કૃતિઓ જોતા સાહિત્યમાં એમનું મુખ્ય યોગદાન શું ગણી શકાય? કઈ બાબતો એમને અનન્ય બનાવે છે?
કેટલીક મુખ્ય બાબતો છે. એક તો એમણે વિચાર નવલકથા, નોવેલ ઓફ આઈડિયાઝને ઉચ્ચતમ સ્તરે પહોંચાડી. ફિલોસોફી, રાજકારણ, ઇતિહાસ, મનોવિજ્ઞાન, પુરાકથા, બધું જ કથાનકમાં સહજતાથી વણી લીધું.
બીજું પેલું લેટ મોટિફ.
હા, લેટ મોટિફનો પ્રયોગ એ વાર્તાને એક સંગીતમય બંધારણ અને ઊંડાણ આપે છે. ત્રીજું, એમની વિશિષ્ટ વક્રોક્તિ, આયરની.
એટલે સીધી ટીકા નહીં, પણ સૂક્ષ્મ ઉપહાસ.
બરાબર. એક પ્રકારની અલિપ્તતા રાખીને સૂક્ષ્મ રીતે પરિસ્થિતિ કે પાત્રોનો ઉપહાસ કરે, જેનાથી અનેક અર્થછાયાઓ ઊભી થાય. અને ચોથું, એમણે પેલું બિલ્ડિંગ્સ રોમાનનું સ્વરૂપ છે ને,
શિક્ષણ નવલકથા.
હા, એને વ્યક્તિગત વિકાસથી આગળ વધારીને સમગ્ર સંસ્કૃતિ કે યુગના વિશ્લેષણનું માધ્યમ બનાવ્યું, જેમ ધ મેજિક માઉન્ટેનમાં દેખાય છે.
અને એમની શૈલી પણ, લાંબા જટિલ વાક્યો પણ અત્યંત પ્રવાહી અને સચોટ ગદ્ય, જાણે 19મી સદીની ભવ્યતા અને 20મી સદીની બૌદ્ધિક જાગૃતિનું મિશ્રણ.
બિલકુલ. એમની ભાષા પોતે જ એક અનુભવ છે. અને છેલ્લે એમણે નવલકથાને માત્ર મનોરંજનનું સાધન નહીં પણ પોતાના યુગના નૈતિક અને આધ્યાત્મિક સંકટોને સમજવાનું અને એનું નિદાન કરવાનું ગંભીર માધ્યમ બનાવ્યું.
ખાસ કરીને નાઝીવાદના ઉદય પછી તો એમનું લેખન એક શસ્ત્ર જેવું બની ગયું માનવતાવાદી મૂલ્યોના રક્ષણ માટે.
ચોક્કસ.
એમના સમકાલીન લેખકો સાથે એમના સંબંધ કેવા હતા અને એમની પછીની પેઢી પર એમની શી અસર પડી?
જુઓ, એમના મોટા ભાઈ હેનરિચ માન પણ જાણીતા લેખક હતા. બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ જરા જટિલ હતો. પ્રેમ, સ્પર્ધા, રાજકીય મતભેદ બધું જ હતું. બીજા સમકાલીનો જેમ કે હર્મન હેસ્સે, સ્ટીફન ઝ્વાઇગ, એમની સાથે સારા સંબંધો હતા. જો કે તેઓ જેમ્સ જોયસ કે ફ્રાન્સ કાફકા જેવા ક્રાંતિકારી પ્રયોગો કરનારા આધુનિકતાવાદીઓથી થોડા અલગ રહ્યા.
એમની પ્રતિષ્ઠા પણ સમય સાથે બદલાઈ નહીં.
હા, શરૂઆતમાં જર્મન મધ્યમ વર્ગના ચિત્રકાર, પછી નાઝી વિરોધી નૈતિક અવાજ અને યુદ્ધ પછી વિશ્વ સાહિત્યના એક મહાન સ્તંભ તરીકે. યુદ્ધ પછીના જર્મનીમાં કેટલાક યુવા લેખકો જેમ કે ગ્રુપ 47 વાળા એમને થોડા પરંપરાગત માનતા હતા, પણ વૈશ્વિક સ્તરે,
ખાસ કરીને વિચાર નવલકથા લખનારા લેખકો પર ઊંડો પ્રભાવ પડ્યો.
હા, ગુંટર ગ્રાસ, સલમાન રસદી, ઓરહાન પામુક આ બધા લેખકોએ એમનો પ્રભાવ સ્વીકાર્યો છે. ચલો એમના કેટલાક યાદગાર અવતરણો જોઈએ જે એમના વિચારોની ઝલક આપે. એક છે, લેખક એ છે જેના માટે લખવું અન્ય લોકો કરતાં વધુ મુશ્કેલ હોય છે. આ શું કહેવા માંગે છે?
આ કલાત્મક સર્જનની ગંભીરતા અને જવાબદારી બતાવે છે. મતલબ કે સાચું લેખન એ ખાલી શબ્દોની રમત નથી, એક સંઘર્ષ છે. પોતાના વિચારો અનુભવોને પ્રામાણિકતાથી વ્યક્ત કરવાની મથામણ છે. એ સહેલું નથી હોતું. ધ મેજિક માઉન્ટેનમાંથી માણસ ફક્ત પોતાનું અંગત જીવન જ નથી જીવતો, પણ સભાનપણે કે અજાણતા પોતાના યુગ અને સમકાલીનોનું જીવન પણ જીવે છે. આ તો માનના લેખનનો સાર છે. વ્યક્તિ ક્યારેય ઇતિહાસ અને સમાજથી અલગ નથી હોતું. આપણા જે વ્યક્તિગત અનુભવો છે ને, એ પણ આપણા સમય અને સમાજના મોટા પ્રવાહોથી ઘડાયેલા હોય છે. એમની નવલકથાઓ આ સત્ય વારંવાર બતાવે છે. ડેથ ઇન વેનિસમાંથી એક અવતરણ યાદ આવે છે. એકાંત આપણી અંદર મૌલિકતાને જન્મ આપે છે, પણ તે વિપરીતને પણ જન્મ આપે છે, વિકૃત, ગેરકાનૂની, વાહિયાતને. આ કલાકારના એકાંતની બેધારી તલવાર તરફ ઇશારો કરે છે. સર્જન માટે એકાંત જરૂરી છે, બરાબર?
પણ એ જ એકાંત વ્યક્તિને સમાજ અને નૈતિકતાથી દૂર ખતરનાક માર્ગે પણ લઈ જઈ શકે છે, જેમ આશનબાગ સાથે બને છે. અને અંતે દેશ નિકાલ દરમિયાન એમણે કહેલું એક બહુ શક્તિશાળી વાક્ય, હું જ્યાં છું ત્યાં જ જર્મની છે, હું મારી જર્મન સંસ્કૃતિ મારી અંદર વહન કરું છું. આ તો નાઝીઓએ જે જર્મન સંસ્કૃતિનું અપહરણ કર્યું હતું એની સામેનો સીધો પડકાર હતો. માન કહેવા માંગતા હતા કે સાચી જર્મન સંસ્કૃતિ, ગ્યોથે, શિલર, નીચેની સંસ્કૃતિ, એ હિટલરના હાથમાં નથી, પણ એમના જેવા દેશ નિકાલ પામેલા માનવતાવાદીઓના હૃદયમાં જીવંત છે. સાંસ્કૃતિક ઓળખનો દાવો હતો આ.
ખરેખર એમના જીવન અને સર્જનમાં કેટલા બધા સ્તરો છે. શું કોઈ એવી રસપ્રદ વાત છે જે ઓછી જાણીતી હોય?
એક તો પેલો એમનો મિશ્ર વારસો, જર્મન પિતા અને જર્મન બ્રાઝિલિયન માતા. એણે એમનામાં પેલો ઉત્તર અને દક્ષિણ, તર્ક અને આવેગનો સંઘર્ષ સતત જીવંત રાખ્યો.
હા, એ વાત થઈ.
બીજું, 1949માં એમને પશ્ચિમ અને પૂર્વ જર્મની બંને તરફથી ગોએથે પુરસ્કાર મળ્યો હતો. શીતયુદ્ધના એ સમયમાં આ મોટી વાત કહેવાય. એમની સર્વસ્વીકૃતિ બતાવે છે.
ખરું.
અને હા, ડોક્ટર ફોસ્ટર્સ જેવી જટિલ કૃતિ માટે એમણે થિયોડોર એડોર્નો જેવા માર્ક્સવાદી ફિલોસોફરની સંગીત સિદ્ધાંત માટે મદદ લીધી. એ પણ એમની બૌદ્ધિક નિખાલસતા બતાવે છે.
આપણી ચર્ચાના અંત તરફ જતા એક વિચાર મનમાં આવે છે. માને કલા, સંસ્કૃતિ અને સમાજ વચ્ચેના જટિલ સંબંધોને જીવનભર તપાસ્યા, ખાસ કરીને ઉચ્ચ સંસ્કૃતિ કેવી રીતે રાજકીય બર્બરતા સાથે જોડાઈ શકે છે, એવો પ્રશ્ન એમણે ડોક્ટર ફોસ્ટર્સમાં ઉઠાવ્યો હતો.
હા, અને એ જ આપણને આજના શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર તરફ દોરી જાય છે. થોમસ માને જે રીતે કલાત્મક સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી વચ્ચેનો તણાવ જોયો, અથવા તો પેલી ઉચ્ચ સંસ્કૃતિ અને રાજકીય પતન વચ્ચેના સંબંધોની શોધ કરી,
એ આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ એની સાથે કેટલું સુસંગત છે.
બરાબર. શું ઊંડી સાંસ્કૃતિક સમાજને નૈતિક પતનથી બચાવી શકે? કે પછી જે માને ક્યાંક સૂચવ્યું હતું તેમ સંસ્કૃતિ પોતે જ ક્યારેક એ પતન સાથે ખતરનાક રીતે જોડાયેલી હોય છે? આ પ્રશ્ન માન આપણને વારસામાં આપી ગયા છે, જેના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.